ફેબ્રુઆરી 15, 1980, ફિનિક્સ, એરિઝોના. આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર વ્યાખ્યાન નંબર 18.
આ આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર વિવેચન ચાલે છે. અત્યાર સુધીની અંદર 5 પદનું વિવેચન પૂરું થયું છે. 5 પદ એટલે કે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે, અને આજે હવે 6ઠું પદ કે મોક્ષનો ઉપાય. મોક્ષનો જે ઉપાય છે એ મોક્ષના ઉપાય વિશે શિષ્ય શંકા કરે છે. શિષ્ય એ પ્રકારે શંકા કરે છે કે આ તમે 5 પદ તો જાણ્યા અને મને એમ થયું કે વાત બરાબર છે, આત્મા છે, આત્મા નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, અને છેલ્લે છેલ્લે મોક્ષ છે. આ 5 પદ એની તો મને કઈ થોડી શ્રદ્ધા થઈ, એટલે કે મને પરોક્ષ શ્રદ્ધા થઈ, પ્રત્યક્ષ નહીં, પરોક્ષ શ્રદ્ધા થઈ. તમે કહો છો શ્રી ગુરુનો શિષ્ય કહે છે કે આ 5 પદ તો મને બરાબર પરોક્ષ રીતે મેં જાણ્યા, બુદ્ધિપૂર્વક જાણ્યા. અનુભવપૂર્વકની વાત નથી, બુદ્ધિપૂર્વકની વાત છે. કેમ કે પ્રથમ તો બુદ્ધિપૂર્વક જ દરેકે દરેક વસ્તુ યુક્તિ દ્વારા જાણવી પડે. જેમ ઘર બનાવવું હોય તો પહેલા કાગળ ઉપર નકશો તૈયાર કરવો પડે અને ત્યાર પછી સાચું ઘરનું ચણતર થાય. તેમ આ પણ બુદ્ધિપૂર્વક માર્ગ કયો છે તે યથાર્થ પહેલા જાણવું જોઈએ અને ત્યાર પછી એના પ્રયોગ દ્વારા અનુભવ માર્ગની અંદર પ્રવેશ થઈ શકે અને સાચો માર્ગ મેળવો તેમ કહેવાય. તો અહીંયા પ્રથમ શિષ્ય શંકા કરે છે કે તમે કહો છો મોક્ષનો ઉપાય મને દેખાતો નથી. કારણ તો કે છે કે વીતો કાળ અનંત, કર્મ શુભાશુભ ભાવ, એ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ, એ વાત મોક્ષની અંદર વાત કરી. પણ હવે મને એમ પ્રમાણે શંકા થાય છે કે હોય કદાપી મોક્ષ પદ ન અવિરોધ ઉપાય, કર્મો કાળ અનંતના સાથી છેદા જાય. તમે વાત કરો છો કે મોક્ષનો ઉપાય છે, પણ આ જીવ જો નિત્ય છે તો આ જીવ અનાદિ અનંત કાળથી છે. ક્યારે જીવ નહોતો અને આટલો બધો વખત નીકળી ગયો છતાંય જીવ સંસારમાં સંસારમાં રહ્યો, તો એટલે મને એમ થાય છે કે આટલી બધી વખત જે સંસારમાં રહ્યો હવે એનો મોક્ષ કેમ થાય? બહુ લાંબો કાળ નીકળી ગયો, ચારે ચાર ગતિની અંદર લાંબો કાળ નીકળી ગયો. એટલે મને એમ લાગે છે કે જે જીવ આટલો બધો કાળ સંસારમાં રહ્યો હોય અને એને સંસારના સંસ્કાર બહુ દ્રઢ થઈ ગયા હોય, એવો જીવનો તરત મોક્ષ કેમ થાય? એટલે પહેલી શિષ્ય તો આ શંકા કરે છે કે મને એમ નથી લાગતું કે મોક્ષનો ઉપાય મળે. કેમ કે અનંત કાળના કર્મો છે, આ કઈ કર્મો છેદવાના છે? વાત કરી કે શુભાશુભ કર્મ છેદે તો મોક્ષ થાય, એમ મોક્ષના પદની અંદર એમ વાત થઈ કે જો જીવ અનંતકાળથી શુભાશુભ કર્મ કરી રહ્યો છે માટે અનંતકાળથી એ સંસારની અંદર રહ્યો છે, હવે એ શુભાશુભ કર્મને છેદે તો એનો મોક્ષ થાય. હવે મને એ શંકા અહીં થાય છે કે અનંતકાળના કર્મ એ કેવી રીતે છેદા જાય, એનો નાશ કેવી રીતે થઈ શકે? આ કઈ તો તાજી વસ્તુ કોઈ હોય, થોડા વખતનું હોય, તાજી વસ્તુ હોય તો વાત જુદી છે કે એનો ઉપાય કરે. કોઈ રોગ હોય, એ રોગ હમણાં થયેલો હોય તો જલ્દી એને મટવાનો સંભવ છે, પણ આ તો અનાદિનો રોગ છે એ મટે એવું મને દેખાતું નથી અને અનંત કાળથી આ જીવ ચાર ગતિની અંદર રખડો છે, દેવગતિની અંદર પણ રખડો, મનુષ્યમાં રખડો, તિર્યંચની અંદર રખડો, નરગતિમાં રખડો. એટલે મને પોતાને આ શંકા જાય છે કે અનંત કાળના એવા જે કર્મ દ્રઢ થઈ ગયા છે તે કેમ છેદાય. એક બીજી શંકા એ કરે છે કે જગતની અંદર અનેક પ્રકારના મત દર્શન છે અને દરેકે દરેક પોતે એમ કહે છે કે અમે જે વાત કહી છે તે સાચી છે અને અમે જે કહી છે તેનાથી તમને મોક્ષ મળશે. તો આમાં કયો મત સાચો એ પણ મારાથી નક્કી થતું નથી. તો મેં બીજી ગાથામાં કહ્યું કે અથવા મત દર્શન ઘણા કહે અનેક ઉપાય, તેમાં મત સાચો કયો બની નહીં વિવેક. મારી તો બુદ્ધિ કામ કરતી નથી કેમ કે આટલા બધા મત ને આટલા બધા દર્શન એમાંથી સાચું કયું એ શોધી કાઢવું એ મારા માટે તો બહુ મુશ્કેલ છે. આ એક બહુ અગત્યની વાત છે. કેમ કે વર્તમાનની અંદર એક તો આ કળિયુગ પંચમ કાળ, એથી કરીને આ કાળની અંદર તીર્થંકરનો વિરહ છે એટલે વિતરાગ તો છે નહીં. ભરત ક્ષેત્રની અંદર, મહાયુદ્ધ ક્ષેત્રની અંદર તો તીર્થંકર વિરહમાન છે, વિરાજમાન છે. અહીં તો તીર્થંકર છે નહીં, તીર્થંકર તો નથી. આ જૈન દર્શન સંબંધીની વાત ચાલે છે કે તીર્થંકર તો છે નહીં પરંતુ મુનિ પણ નથી દેખાતા. મુનિ પણ અતિ અલ્પ સંખ્યાની અંદર છે. પદ્મનિંદી આચાર્ય તો કહે છે કે એકાદ મુનિ અતિ અલ્પ સંખ્યાની અંદર મુનિ છે આ કાળની અંદર. પણ સમ્યક દ્રષ્ટિ એ પણ અત્યંત ઓછા છે. તો આવો હીન કાળ છે કે મોક્ષનો માર્ગ બતાવનાર કોઈ છે નહીં યથાર્થ, એવો અત્યારે હિનકાળ આવી ગયો છે. અને જૈનને નામે જે કંઈ ચાલી રહ્યું છે વર્તમાનની અંદર, જે જુદા જુદા પંથો ચાલી રહ્યા છે, તો એ બધા પોતપોતાની રીતે પોતે કહે છે કે અમે કહી છીએ તે સાચું છે, બીજા કહે છે બરાબર નથી. અને કાળને હિસાબે તીર્થંકરનો અભાવ, મુનિઓનો અભાવ. ચિદાનંદજી તો એમ પણ કહે છે કે માણસ બનના મુશ્કિલ હૈ, સાધ કહાં સે હોય. સાધુ થવાની તમે વાત જ ક્યાં કરો છો? માણસ થવું એટલે સાચા ગ્રસ્ત થવું જ મુશ્કેલ છે. એટલે કે પંચમ ગુણસ્થાન સુધી પ્રાપ્ત કરવી પણ અતિ કઠિન છે, તું ત્યાં સાધુની ક્યાં વાત કરી રહ્યો છે? એટલે કે જાણે કે સાધુતા છે જ નહીં, એવો કાળા હિન કાળા આવી ગયો છે. શ્રીમદજી પણ વાત કરે છે આ જ પ્રકારથી કે જ્યારે અમે એમ જોઈએ છીએ ત્યારે ન અમને આશ્ચર્ય થાય છે, અમને મુમુક્ષુ દેખાતું નથી અને વર્તમાન જે કઈ મુનિ છે એ જોઈને તમે લાગે આ તો માર્ગની બહાર છે, આ માર્ગમાં છે જ નહીં. એક ઠેકાણે તો એમને કહ્યું છે કે ધૂંઢિયા અને તપા કે છે તેમ તો ત્રણ કાળની અંદર મોક્ષ માર્ગ નથી. આવી બધી વાત એમને જોરદાર આ કળી કાળમાં કહી છે. તો જૈન દર્શનની અંદર તો વર્તમાનમાં અંધકાર વ્યાપો છે ત્યાં સુધી એમને કૃપાળુદેવે તો વાત કરી છે. આ તો બહુ કરુણાજ ચિત્તે વાત કરી છે. આ કઈ પોતાની કોઈ મહત્તા કે પોતાનું માન પ્રતિષ્ઠા માટે એમને વાત કરી નથી, પરંતુ જૈન દર્શનની વર્તમાન જે અવસ્થા છે એ અવસ્થા જોઈને એમને વાત કરી છે. શ્રીમદજી ના અંતરની અંદર તો બહુ કરુણા હતી, તો એ કરુણાથી આ બધી વાત કરી છે. એક પત્રમાં તો એમને ત્યાં સુધી કહ્યું છે કે કોઈ જુદા સ્વરૂપમાં મુમુક્ષુ અને જુદા સ્વરૂપમાં મુનિ વગેરે જોઈ વિચાર થાય છે કે આવા સંગે કરી જીવની ઉર્ધ્વ દશા ન થાય પણ અધો દશા થાય. એક બીજા પત્રમાં તો એમને કહ્યું છે કે કેવળ જ્ઞાનનો માર્ગ તે તો કેવળ વિસર્જન થઈ ગયો છે. આશ્ચર્યકારક તો એ છે કે કડી કાળે થોડા વખતમાં પરમાર્થને ઘેરી લઈને અનર્થને પરમાર્થ બનાવ્યો છે. આ જ્ઞાની ના વચન છે. વર્તમાન જૈન દર્શનની પરિસ્થિતિ એટલે શ્રીમદજીના ટાઈમમાં એટલે આજથી 100 વર્ષ શ્રીમદજીને થયા, 110 વર્ષ આશરે થયા. 1924માં એમનો જન્મ થયો અને આ વાતો એમને ત્યાર પછી 54-55ની અંદર આ વાતો 54-55 માં આ વાતો એમને કરી. તો તેને અત્યારે તો બીજા 75 છે, એ 75 વર્ષ પહેલાની વાત છે. ત્યારે અત્યારની વાત તો શું કરવી આની? તો કાળ અતિહીન થયો છે અને જૈન દર્શનની અંધકાર એક અંધકાર વ્યાપી રહ્યો છે. તો આવી સ્થિતિ વર્તમાન જૈન દર્શનની થઈ રહી છે અને એક ઠેકાણે તો એમને કરુણાથી શું વાત કરેલી છે કે અજ્ઞાની ગુરુઓએ બિચારા મનુષ્યને લૂંટી લીધા છે. કોઈને ગચ્છનો આગ્રહ કરાવી, કોઈને મતનો આગ્રહ કરાવી, ન તરા એવા અવલંબનો લઈને સા લૂંટી લઈ મૂંઝવી નાખ્યા છે, મનુષ્ય પણ લૂંટી લીધું છે. આટલી જોરદાર એમને વાત કરેલી છે. એટલે આ ઉપરથી સમજી શકાય કે જૈન દર્શનમાં કેવો અંધકાર વ્યાપી રહ્યો છે. અને જ્યારે આની અંદર અંધકાર એટલો વ્યાપી રહ્યો ત્યારે બીજા દર્શનની અંદર ની તો વાત કોઈ કરવા પણ છે જ નહીં કે બીજા દર્શનની અંદર તો યથાર્થ માર્ગ છે. કેમ કે બાકીના દર્શનો છે તે દર્શનો તો એકાંત દર્શન છે. એટલે એક એક નહીં લઈ અને એનું સ્થાપન થયેલું છે. આ પરિસ્થિતિની અંદર બીજા કેટલાય દર્શનો છે. આવો કાળ તીર્થંકર નહીં, મુનિઓ નહીં, કોઈ અવધિજ્ઞાની, કોઈ રુદ્ધિધારી એવા કોઈ મુનિઓ નહીં. એક ઠેકાણે તો પદ્મનદી આચાર્ય કહ્યું કે અહીં દેવોનું આગમન નથી, રુદ્ધિધારી મુનિઓ નથી, અવધિજ્ઞાની કોઈ મુનિઓ દેખાતા નથી, તીર્થંકરનો વિરહ છે. આવો કાળ આવી ગયો છે. જ્ઞાની અલ્પ, મુનિ અલ્પ. અને એ ઉપરાંત વિશેષમાં બીજા કેટલાય દર્શન એવા છે જે એકાંત આગ્રહે પોતપોતાનો માર્ગ પ્રવર્તાવે છે. 6 આસ્તિક દર્શનો ભારતની અંદર છે. એની અંદર બીજા બાકીના જૈન સિવાયના છે, એકાંત દર્શનો છે. તો આ એકાંત દર્શનો તમને યથાર્થ માર્ગ ક્યાંથી આપી શકે? તો અહીં શિષ્યને ખરેખર આ જે શિષ્ય છે તેને અંતરથી છૂટવાની ધગસ છે, એવો શિષ્ય છે અને મૂંઝાયો છે કે આટલા બધા જ્યારે આ દર્શનો બધા છે ત્યારે મારે પોતાને કેવી રીતે નિર્ણય કરવો કે આમાં કયું દર્શન સાચું છે. કેમ કે એક તો મારામાં એટલી બુદ્ધિ નથી કે હું આવો નિર્ણય કરી શકું. અને બીજા દર્શનોને માટે શ્રીમદજીએ એક પત્રની અંદર વાત લખેલી છે. આત્માની ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારમાં લોકસંગના, ઓકસંગના અને અસત્સંગ એ કારણો છે. જે કારણોમાં ઉદાસીન થયા વિના નિસત્વ એવી લોક સંબંધી જપ તપાદી ક્રિયામાં સાક્ષાત મોક્ષ નથી, પરંપરા મોક્ષ નથી એમ માન્યા વિના નિસત્વ એવા અસત શાસ્ત્ર અને અસતગુરુ જે આત્મ સ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે તેને સાક્ષાત આત્મઘાતી જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનું નિશ્ચિત થવું બહુ દુર્લભ છે. આ છે પત્ર 449માં. બહુ એમને વાત કરી છે કે જ્યાં અસતગુરુ છે, અસત દર્શન છે અને એનો જ્યાં સંઘ છે અને આવા સંઘને જ્યાં સુધી મુમુક્ષુ આત્મઘાતી છે એમ માનીને છોડે નહીં અને સત્સંગ ન કરે. અસત્સંગ તો ટાળવો જ પડશે, છૂટકો જ નથી. અને જ્યાં સુધી આ પ્રકારનો અસત્સંગ નહીં ટળે, ત્યાં સુધી ગ્રહિત મિથ્યાત્વ જવાનું છે જ નહીં, કેમ કે આ તો અહીંયા આવીને ગ્રહણ કરેલું મિથ્યાત્વ છે, તો આવું ગ્રહિત મિથ્યાત્વ જવું જોઈએ પહેલા. એટલે અહીંયા શિષ્ય છે તે કહે છે કે આટલા બધા મત ને આટલા દર્શન બધા પ્રવર્તી રહ્યા છે, એમાં સાચો મત કયો છે? તો પ્રભુ મારી બધું તો ચાલતી નથી, હું આપને શરણે આવેલો છું, તો આપ જ બતાવો કે હવે મારે કરવું શું. અને ત્યાર પછીની ગાથામાં કહે છે કે મત દર્શન ઘણા છે, કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેશમાં મોક્ષ થાય એ પણ અમને વાત કરો, કેમ કે એમાં પણ ઘણા ઘણા જુદા ઘણા ભેદ જોવામાં આવે છે. એટલે કહે છે કે કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેશમાં મોક્ષ, એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. એટલે આ ત્રણ વાત શિષ્ય મૂકી શ્રી ગુરુ આગળ સમાધાન માટે કે આ કાળની અંદર અમને આ ત્રણ એવા કારણો છે, એ કારણોથી અમને એમ લાગે છે કે મોક્ષનો ઉપાય તમે ભલે કહો કે મોક્ષનો ઉપાય છે, પણ અમને મોક્ષનો ઉપાય હોય એવું લાગતું નથી, માટે અમારી આ શંકાનું તમે સમાધાન કરો. એક તો અનંતકાળના કર્મો છે, બીજું મતદર્શન ઘણા છે, અને ત્રીજું જાતિ વેશનો. કોઈ કહે છે કે ભાઈ અમારે આવા તો મોક્ષ જવું, તમારે આવા જ કપડા પહેરવા પડશે, આ પ્રમાણે જ તમારે બહારનો ત્યાગ વૈરાગ જોશે, આદિ જાત જાતની વાતો છે. એટલે મારી મતિ મૂંઝાઈ ગઈ છે, મારી મતિ તો કંઈ કામ કરતી જ નથી, અને હું પોતે મારી મતિથી આમાં કોઈ સાચો માર્ગ શોધી કાઢું એવું મને લાગતું નથી. એટલે મને એમ લાગે છે કે મોક્ષનો ઉપાય જ નથી એમ કહી અને શ્રી ગુરુને અરજ કરે છે કે તેથી એમ જણાય કે મળે ને મોક્ષ ઉપાય જીવાદી જાણાતણો શુભકાર થાય. આપ્યા જીવ છે અને આત્મા છે, નિત્ય છે, કરતા છે, ભોગતા છે, મોક્ષ, આ બધું જાણવાથી એમને ફાયદો શું થાય? કે જ્યાં મોક્ષનો ઉપાય ન હોય તો પછી આ બધું જાણવું તો અર્થ વિનાનું થાય છે, માટે હું મૂંઝાઈ ગયો છું અને મને તમે મોક્ષનો ઉપાય બતાવો. એટલે એમ કહે છે કે પાંચે ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ, સમજો મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. પ્રભુ અત્યાર સુધી આપે પાંચ પદ ની વિશે જે કઈ વાત કરી, તેથી મારા અંતરની અંદર આ પાંચ પદને માટે શ્રદ્ધા થઈ, પરોક્ષ શ્રદ્ધા થઈ, મારી બુદ્ધિએ આ પાંચ પદ છે એવો ખરેખર સ્વીકાર કર્યો છે. હવે જે મુખ્ય વાત છે કે મોક્ષનો ઉપાય, અગર જો મોક્ષનો ઉપાય મળે તો મને એમ લાગે છે કે મારું સદભાગ્ય ઉદય પામ્યું છે. અને આ ઉદય બે શબ્દ બે વખત મૂકો છે, એટલે કે આના જેવું કોઈ સદભાગ્ય હું ગણતો નથી. જો મને મોક્ષનો ઉપાય મળે તો મારી જિંદગીની અંદર આના જેવું કોઈ મોટું સદભાગ્ય મને લાગતું નથી. કેમ કે આ તો મુમુક્ષ છે, એને સંસારનો થાક લાગ્યો છે, અને કરુણાર્ધ ચિત્તે સદગુરુના શરણે જઈ અને પોતાના અંતરમાં જે કઈ શંકાઓ એ શંકાઓને રજૂ કરી છે. અને હવે છેલ્લે છેલ્લે કહે છે કે અગર જો હું મોક્ષનો ઉપાય આપ બતાવો તો મને એમ લાગે છે કે મારું મોટામાં મોટું એ ભાગ્ય છે. હવે શ્રી ગુરુ મોક્ષના ઉપાય વિશે હવે પછીની ગાથાઓની અંદર શ્રી ગુરુનો જવાબ આપે છે. અને પ્રથમ જ ગાથામાં કહે છે કે આપે જે તને જે પાંચ પદ ની શ્રદ્ધા થઈ તો મારા અંતરમાં ખાતરી છે કે તું એવો યોગ્ય અને પાત્ર શિષ્ય છે કે જરૂર તને મોક્ષ ઉપાય મળી રહેશે. કેમ કે મને એમ લાગે છે કે તું ખરેખર પાત્ર છે, કારણ કે તું પાંચ પદ સમજી ગયો છો, પાંચ પદનો તે સ્વીકાર કરેલો છે, તો જરૂર તને મોક્ષનો ઉપાય મળશે એમ વાત સદગુરુ કરે છે. કહે છે કે પાંચે ઉત્તરની થઈ આત્મા વિશે પ્રતીત થશે મોક્ષ ઉપાયની સહજ પ્રતીતિ, આ તો તેને સહજ થઈ જશે, કારણ કે તું તો હવે બહુ કિનારે આવ્યો છે. જેને પાંચ પદ યથાર્થ છે એવી અંતરથી દ્રઢ શ્રદ્ધા થાય તો જરૂર એને છઠ્ઠા પદની પણ શ્રદ્ધા થાય. કારણ કે જો આત્મા નિત્ય છે એવું એને જેને અંતરમાં નક્કી કર્યું, તો સામાન્ય બુદ્ધિશાળી હોય એ વિચાર જરૂર કરે કે જો હું નિત્ય છું તો મારે નિત્ય સુખ જોઈએ તો જ મને સાચું સુખ છે. તો મારે જે કંઈ પ્રયત્ન કરવાનો છે તે મારા નિત્ય સુખને માટે જ કરવો જોઈએ. અનિત્ય સંસારના જે કંઈ અનિત્ય સુખ છે, જે દુઃખ ગર્ભિત છે અને જેનું પરિણામ માત્ર દુઃખ છે, કેમ કે ઇન્દ્રિયના વિષયોની અંદર જેટલી રક્તતા થાય છે એટલા વિશેષ કર્મ બંધ પડે છે અને વિશેષ કર્મનો જ્યારે ઉદય આવે એટલે એ બધા પાપ છે અને પાપને હિસાબે જરૂર એની દુર્ગતિ થાય અને દુર્ગતિની અંદર એને દુઃખ ભોગવવા જ પડે. એટલે જેના અંતરમાં એમ થાય કે જો હું નિત્ય છું, મારો નાશ કદી થવાનો નથી, દેહ બદલશે પણ હું તો રહીશ, તો એને એમ પણ વિચાર આવે કે મારે કંઈક એવું કરવું જોઈએ કે જેથી કરીને મને સુખ મળે, કે જે બીજાના આધાર ઉપર ન હોય, જેનો કદી વિરહ ન થાય, કાયમ માટે સુખ રહે, એવું સુખ મને મળે એને માટે મારે પ્રયત્ન કરવો જોઈએ. આવું એને અંતરમાં થાય, જેને એમ નક્કી કર્યું કે આત્મા છે એવું એને નક્કી કર્યું, અને જેને એવું નક્કી કર્યું કે આત્મા નિત્ય છે તો એવો વિચાર કરે, અને જેને એ નક્કી કર્યું કે કરતાપણું અને ભોગતાપણું છે એટલે જે કંઈ હું કર્મ કરીશ, શુભ કે અશુભ કરીએ પણ મારે ભોગવવું પડશે, અને જો હું શુદ્ધ કર્મ કરીશ તો મારે કોઈ પણ પ્રકારનો બંધ નહીં પડે, અને શુભ અને અશુભ થી વિરક્ત વિલક્ષણ જુદો એવો શુદ્ધ ભાવ છે એનાથી મોક્ષ થાય છે. આટલા સુધી જે શિષ્યે પોતાના અંતરની અંદર આ વાત સમજીને શ્રદ્ધા કરી છે તો એને જરૂર મોક્ષ ઉપાય મળશે, કેમ કે એનો સમગ્ર પ્રયત્ન એ તરફ થશે. અને સદગુરુને આવો જીવ સદગુરુ નિશ્રાએ મોક્ષનો ઉપાય જરૂર શોધી કાઢશે, અને એના અંતરમાં એવી તાલાવેલી હશે કે મને મોક્ષનો ક્યારે ઉપાય મળે, એટલે સદગુરુને શોધશે જેને અંતરથી એવી પ્રેરણા થઈ હશે અને નક્કી થયું હશે પૂર્વનો કોઈ આરાધક જેવો હોય એના અંતરની અંદર આવો ભાવ જાગી જાય, આ તો જરૂર એ સદગુરુનો શોધ કરે અને મોક્ષ માર્ગ જરૂર મળે. તો અહીંયા શ્રી સદગુરુ કહે છે કે તારી યોગ્યતા છે એવું અમને લાગ્યું છે કે તે પાંચ પદનો સ્વીકાર કર્યો છે. જે પાંચ પદનો સ્વીકાર કરે એને મોક્ષ માર્ગ મળવો સુલભ સહજ મળી રહે, એમ કહે તો સહજ શબ્દ મૂક્યો છે. પાંચે ઉત્તરથી થઈ આત્મા વિશે પ્રતીત થશે મોક્ષ ઉપાયની સહજ પ્રતીતિ, તને જરૂર સહજ થઈ જશે, સહજ પ્રતીતિ, એમાં તને બહુ મહેનત નહીં પડે, એમ કરી કહી શ્રી ગુરુ આવા લાયક શિષ્યને આશ્વાસન આપે છે અને કહે છે કે જરૂર, અને ખાતરી આપે છે કે જરૂર જરૂર તને મોક્ષનો ઉપાય મળશે. અને હવે શ્રી ગુરુ મોક્ષના ઉપાયનું વર્ણન કરે છે. ત્યાં પ્રથમ ગાથાની અંદર વાત કરે છે, કર્મ ભાવ અજ્ઞાન છે મોક્ષ ભાવ નિજવાસ, અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાન પ્રકાશ. હવે બંધ અને મોક્ષ શું છે એ બહુ જ ટૂંકાની અંદર આ એક ગાથામાં બતાવી દીધું છે, અને સાથે સાથે જે શિષ્ય પેલી શંકા કરેલી કે અનંત કાળના કર્મો કેવી રીતે છેદાય, આ તો બહુ જૂનો રોગ છે, એ રોગ કેવી રીતે જલ્દી ટળે, તો એની માટે આ વાત કરી અહીં કે જેવી રીતે અંધકાર હોય અને ઘણા વર્ષોનો અંધકાર, કોઈ ગુફા હોય એમાં ઘણા વર્ષોનો અંદર અંધારું હોય પણ ત્યાં દીવો લઈને જાય તો અંધકાર એમ ના કહે કે હું નહીં જાઉં, ઘણા વર્ષ વખતનો અંધકાર હોય તેમ છતાં એ અંધકારને ટાળવાને માટે કે લાંબો સમય ફક્ત પ્રકાશની જરૂર છે, ફક્ત દીવાની, દીવો આવ્યો નથી અંધકાર ગયો નથી. તો એ શિષ્યને કહે છે કે કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ, અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાન પ્રકાશ. એટલે કે જેવી રીતે અંધકારનો નાશ પ્રકાશથી એક ક્ષણની અંદર થાય, તેમ અજ્ઞાન એક ક્ષણમાં જ્ઞાન થતા ટળી જાય છે. જ્ઞાનની ઉત્પત્તિ અને અજ્ઞાનનો નાશ એક સમયે છે, એને કઈ લાંબા સમયની જરૂર નથી. તો આગળની ગાથામાં એ પણ વાત કે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. અને કોઈ સુઈ ગયો હોય, કોટી વર્ષનું સ્વપ્ન, કોટી વર્ષનું સ્વપ્ન તો કોટી વર્ષ સુધી કોઈ સુ એની એટલે લાંબા વખતનું કોઈ સ્વપ્ન હોય અને એમાં સૂતો હોય માણસ, પણ એ જાગે તેને સ્વપ્નું પૂરું થાય. કે સપનાને પૂરું કરવાના માટે જેટલો કાળ સપનું હતું એટલો કાળ જોઈએ એવી વાત ક્યાં છે? એક માણસ સૂતો હોય અને છ કલાકનું કે બાર કલાક છ કલાક સુધી સૂતો હોય અને છ કલાક સુધી સપનામાં અને સપનાની અંદર હોય, હવે એ સપનું ટાળવા માટે એને બીજા છ કલાક નથી જોઈતા, એ તો જાગે એટલે સપનું ગયું. એક સમય અજ્ઞાનને જવું અને જ્ઞાનને આવવું એમાં સમય ભેદ નથી. ઉત્પાત અને વય એક સમયે છે. અજ્ઞાન જ્ઞાનનો ઉત્પાત અને અજ્ઞાનનો વય એક સમયે થાય છે. એટલે અહીં શિષ્યને શ્રી ગુરુ એમ ધીરજ આપે છે અને કહે છે કે તું આમ લાંબા કાળના કર્મ છે એના માટે તું આમ ગભરાઈ જામાં, એને માટે આ બે સુંદર દ્રષ્ટાંત આપે છે કે કોટી વર્ષનું સ્વપ્ન જાગૃત થવા થતા સમય. એ જ પ્રમાણે આ સંસાર નો નાશ અને મોક્ષની ઉત્પત્તિ એને માટે એક સમયની જરૂર છે, એને માટે કઈ લાંબા સમયની જરૂર નથી. જેટલો વખત કર્મ બાંધવામાં કાઢ્યો એટલો વખત કર્મ કાઢવામાં તને જોઈશે નહીં, એવી વાત અહીંયા બહુ સ્પષ્ટ રીતે શ્રીમદજીએ કરેલી છે. અને પાછું એ બે વાત કરી દીધી છે બહુ એક જ ગાથાની અંદર, ટૂંકાની અંદર, ટૂંકામાં ટૂંકો જેને મોક્ષનો ઉપાય જોઈતો હોય બસ એને આ ગાથામાં આપ્યું છે કે કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ. કે કર્મ છે શું? કે જેટલું અજ્ઞાન છે. અજ્ઞાન છે એટલે કે રાગ દ્વેષ અને અજ્ઞાન. રાગ દ્વેષ અજ્ઞાનમાં રાગ દ્વેષ સમાય જાય છે. કદાચ રાગ દ્વેષ આપણે કહીએ તો રાગ દ્વેષની અંદર અજ્ઞાન સમાય જાય, અગર તો મોહ. તો રાગ દ્વેષ અને મોહ એનાથી કર્મનો બંધ થાય છે. કર્મનો બંધ કેમ થાય છે? કે પર પદાર્થ પ્રત્યે મોહ કરવાથી અને રાગ કરવાથી કે દ્વેષ કરવાથી. તો પર પદાર્થ પ્રત્યે જો રાગ ન કરે અને પોતાના મોક્ષ ભાવની જ વાસ પોતાના સ્વરૂપમાં જો સ્થિર થાય તો એને મોક્ષ છે. કે મોક્ષ કઈ કોઈ ક્ષેત્રમાં નથી કે સિદ્ધશિલા ઉપર જાય ત્યારે મોક્ષ થાય. મોક્ષ તો સદૈવ છે, અહીં જ એનો અનુભવ કરવાનો છે. દેહ જાય પછી મોક્ષ થાય એવી વાત તો છે જ નહીં. મોક્ષ ભાવની જ વાસ, પોતાના સ્વરૂપની અંદર વાસ કરવો એનું નામ મોક્ષ છે. અને પરભાવમાં રહેવું અને પર પદાર્થમાં મારાપણું કરી ત્યાં રાગ દ્વેષ કરીને પરને પર પદાર્થની અંદર પોતાપણું મૈના કરવું ને તેમાં તેમાં રોકાવું. પર પદાર્થમાં સુખ બુદ્ધિ, પર પદાર્થમાં દુઃખ બુદ્ધિ, પર પદાર્થમાં મારાપણું, પર પદાર્થનું પ્રત્યે દ્વેષ, પર પદાર્થનું કર્તૃત્વ, પર પદાર્થનું ભોક્તૃત્વ, આ બધા જે ભાવ છે તે વિભાવ ભાવ છે. અને જો એ વિભાવ ભાવ વિચારી અને જીવ છોડે અને પોતાના સ્વભાવમાં રહે તો મોક્ષ છે. તો આ એક જ ગાથાની અંદર બહુ ટૂંકની અંદર મોક્ષ માર્ગ બતાવ્યો. એક ગાથા એકમાં જ બતાવી દીધો કે ભાઈ વિભાવ ભાવ ટાળો અને સ્વભાવ ભાવમાં તમે આવો. વિભાવ ભાવ એટલે રાગ દ્વેષ અને મોહ, અગર તો રાગ દ્વેષ ને અજ્ઞાન, અથવા ટૂંકમાં રાગ અને દ્વેષ. પર પદાર્થમાં થતો જે રાગ અને દ્વેષ, દેહથી માંડીને સ્ત્રી પુત્ર ધન આદિ અને પોતાની આબરૂ વાત જે કણ હોય, અને એવો રાગ અને મંદ રાગ, શુભ રાગ અશુભ રાગ અને શુભ રાગ, એ બંનેને છોડી અને જો એ બંને રાગ ટાળે એટલે કે શુભ ને શુભ ભાવ બેનું છેદક તો શુદ્ધોપયોગ છે, શુદ્ધ ભાવ છે, તો આ શુદ્ધ ભાવનો અર્થ થાય છે કે પોતાના શુદ્ધ ભાવ, જેને શુદ્ધ ભાવ થાય એ પોતાના સ્વરૂપની અંદર નિવાસ કરી શકે છે. એટલે કે શુદ્ધ ભાવ થયો એનો અર્થ પોતાના અંતરમાં નિવાસ થયો, એને અંતર્મુખ ઉપયોગ કહો કે શુદ્ધ ભાવ કહો કે સામ્ય ભાવ કહો કે ચિત્ત નિરોધ કહો, સ્વાસ્થ્ય કયો, સમાધિ કયો, ગમે તે નામથી તમે કયો, તો કામ ફક્ત એટલું જ કરવાનું છે, કઈ વિશેષ કામ કરવાનું છે નહીં. પરમાંથી પોતા પણ ઉઠાવવાનું, પરના હું પરનું આમ કરી નાખું, પરને સુખી કરી દઉં, પરને દુખી કરી દઉં, પરનું આમ કરું, પરનું તેમ કરું, આદિ જે કઈ વિકલ્પો છે, પરને ભોગવી શકું, અમુક પર પદાર્થ મળે તો હું સુખી થાઉં, દુખી અમુક પર પદાર્થ મળે તો હું દુખી થાઉં, અનુકૂળ પદાર્થ સુખી થાઉં, પ્રતિકૂળ પદાર્થ દુઃખી છું. આ જે અજ્ઞાનની માન્યતા, અજ્ઞાન માન્યતા છે, એ જો માન્યતા છૂટી જાય તો ઉપયોગ અંતર્મુખ થયા વિના રહે નહીં, અને જેનો ઉપયોગ અંતર્મુખ થાય એનો મોક્ષ થયા વિના રહે. તો ટૂંકમાં અહીંયા આ ગાથાની અંદર શ્રીમદજી બતાવ્યું કે કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ, અજ્ઞાન અંધકાર સમ નાશે જ્ઞાન પ્રકાશ. તો એ જ વાત આગળ કરી કે જે જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવંત. જે જે કારણોથી બંધ થાય છે એ કારણો તું છોડી દે. તો ત્યાર પછીની ગાથામાં એ થોડી વિશેષતાથી વાત કરી કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. આત્મા સચ્ચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ એ રીત. તો આ પાંચ ચાર ગાથાની અંદર ટૂંકમાં આખું મોક્ષનું સ્વરૂપ બતાવી દીધું છે અને કર્મનું સ્વરૂપ બતાવી દીધું છે કે રાગ દ્વેષ અજ્ઞાન એ કર્મની ગ્રંથ છે. એ જ વાત કરી કે રાગ અને દ્વેષ, રાગ દ્વેષ થાય છે શા માટે, જીવને રાગ દ્વેષ થવાનું કારણ શું છે, કે એને અંતરની અંદર એક મિથ્યા શ્રદ્ધા પડેલી છે, જુઠ્ઠી શ્રદ્ધા પડી છે, એને કહે છે મિથ્યાત્વ. અને જ્યાં જ્યાં અજ્ઞાન છે ત્યાં ત્યાં મિથ્યાત્વ હોય જ, મિથ્યાત્વ જાય તો જ જ્ઞાન થાય. એટલે અહીંયા શ્રીમદજી અજ્ઞાન શબ્દ વાપરેલો છે કે એનું જ્ઞાન ખોટું છે, જ્ઞાન પણ મિથ્યા છે, એની શ્રદ્ધા પણ મિથ્યા છે. તો જીવની શ્રદ્ધા મિથ્યા હોય ત્યારે જીવ શું કરે છે કે જ્યાં જે નથી ત્યાં તે માને, જે જ્યાં છે ત્યાં તે માને નહીં. મિથ્યા શ્રદ્ધાનો અર્થ છે કે જ્યાં સુખ નથી ત્યાં એને સુખ, એ સુખ માને, જ્યાં દુઃખ નથી ત્યાં એ દુઃખ માને, જ્યાં ધર્મ નથી ત્યાં એ ધર્મ માને, જ્યાં અધર્મ છે ત્યાં એ ધર્મ માને, જ્યાં ધર્મ છે ત્યાં એ ધર્મ માને. એટલે કે જે કઈ વિપરીતતા છે, જ્યાં પોતે નથી ત્યાં પોતા પણ માને, એ પોતે તો આત્મા છે અને માને શરીર મારું, ઘર મારું, છોકરા મારા, બૈરા મારા, પૈસા મારા, કુટુંબ મારું, ગામ મારું, દેશ મારો. તો મિથ્યાત્વ કહો કે અજ્ઞાન કહો, તો મિથ્યાત્વનું કાર્ય શું છે? આ એમની વાત કરી કે રાગ દ્વેષ અને અજ્ઞાન, જ્યાં મિથ્યાત્વ છે, જ્યાં ખોટી શ્રદ્ધા છે, માન્યતા જ્યાં ખોટી છે, ત્યાં પછી તરત એને રાગ દ્વેષ થવાના જ છે. જો માન્યતા સાચી થાય તો એના રાગદ્વેષ ટળે. તો પહેલા પહેલું કાર્ય જીવ પોતે મિથ્યા માન્યતા શું છે સમજી અને મિથ્યા માન્યતા ટાળવાની જરૂર છે. જો મિથ્યા માન્યતા ટળે તો એનું અજ્ઞાન જાય, અને તો અજ્ઞાનનું કાર્ય જે રાગદ્વેષ ને અજ્ઞાન છે એનાથી કર્મ બંધાય છે. તો રાગદ્વેષ ને અજ્ઞાન જાય તો કર્મથી નિવૃત્તિ એની થાય. તો અજ્ઞાન એટલે મિથ્યાત્વ ભાવ સહિતનું જ્ઞાન, એટલે અહીં મિથ્યાત્વ લીધેલું છે, અજ્ઞાન શબ્દ મૂક્યો છે, પણ એમાં મિથ્યાત્વ ગર્ભિત આવી જાય છે કે જ્યાં જ્યાં અજ્ઞાન છે ત્યાં ત્યાં મિથ્યાત્વ હોય છે. તો જ્યાં જ્યાં પોતાપણું નથી ત્યાં ત્યાં જીવે અનંતકાળથી પોતાપણુંનું સ્થાપન કર્યું છે. જ્યાં 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 સુખ નથી ત્યાં સુખમયનું છે, જ્યાં સુખ છે ત્યાં સુખમયનું નથી. પોતાના સ્વરૂપમાં સુખ છે કે આત્મા છે એ તો સુખમય જ છે. સુખ એ આત્માનો સ્વભાવ છે. તો એને આત્મા ભૂલી ગયો અને પોતે દેહ છે અને પર પદાર્થમાં સુખ છે એને માની લીધો. જો આ માન્યતા એની ટળી જાય તો એનું અજ્ઞાન જાય અને સહજ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન એને થાય. કે અજ્ઞાન જ્યાં સુધી મિથ્યાત્વ અજ્ઞાન ન જાય ત્યાં સુધી રાગદ્વેષ જવાના નથી. રાગદ્વેષ નું આધાર છે જે મૂળ છે તો મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. તો અજ્ઞાન એટલે જુઠ્ઠું, જે કઈ જે વસ્તુ જુઠ્ઠું, અજ્ઞાન નહીં તે ખોટું જ્ઞાન તે અજ્ઞાન. તો ખોટું શું જ્ઞાન છે એનું? કે આ વાત કરી તે જ કે જ્યાં સુખ નથી ત્યાં સુખ માનવું, જ્યાં ધર્મ નથી ત્યાં ધર્મ માનવું, જ્યાં પોતે નથી ત્યાં પોતાપણું માનવું. અને દરેકે દરેક જીવ પોતપોતાના કર્મનો ભોગતા છે અને કરતા છે. હવે એને પર જે જીવો છે દરેક પોતપોતે દરેકે દરેક જીવ સ્વતંત્ર છે અને દરેકે દરેક જીવ પોતે કર્મ બાંધે છે, પોતે કર્મ છોડે છે. પણ આ એને મિથ્યાત્વ છે એટલે શું કરે કે આને હું સુખી કરું, આને હું દુઃખ, મારા છોકરાને સુખી કરી દઉં, મારા છોકરા ફલાણા દુશ્મન છે શત્રુ છે એને દુઃખી કરી દઉં, કોઈને મારું કોઈને જીવાડું. આવી મિથ્યા માન્યતા એને છે. અને પર પદાર્થ નું ગ્રહણ અને ત્યાગ, હું પદ પદાર્થ ને ગ્રહી શકું છું અને પર પદાર્થ ને છોડી શકું છું. આ પર પદાર્થ ને હું ગ્રહણ કરું તો હું સુખી થઉં, આ પર પદાર્થ ને છોડું તો હું સુખી થઉં. એટલે જે પ્રતિકૂળ પદાર્થો છે તેને હું છોડું તો સુખી થઉં, જે અનુકૂળ પદાર્થો છે તેને હું ગ્રહણ કરું તો સુખી થઉં. આ જે મિથ્યા માન્યતા છે એ માન્યતા તે જ અધર્મ છે, તે જ અજ્ઞાન છે, તે જ સંસાર છે અને તે જ સંસારનું મૂળ છે. અને અનંત કાળથી જીવે કદી વિચાર કર્યા વિના જે કઈ વાતો કરી તેને અજ્ઞાનના ચશ્મા પહેરીને જ વાતો કરી અને અનંત કાળથી દુઃખી થઈ અને રખડો છે અને હજુ જો નહીં સમજે તો અનંત કાળ સુધી તેને માટે દુઃખ જ રહેલું છે. તો આની અંદર જે કંઈ કરવાનું છે તે વિચાર દ્વારા પ્રથમ તો એને વિચાર કરવો પડશે કે મિથ્યાત્વ શું છે, અજ્ઞાન શું છે, રાગદ્વેષ શું છે અને રાગદ્વેષનું મારા અંતરમાં રાગદ્વેષ કેવું કામ કરે છે અને નિર્ણય કરી અને એ રાગદ્વેષ એને છોડવા પડશે. એટલે અજ્ઞાન એને છોડવું પડશે. આ જે કંઈ કહ્યું, મિથ્યા જે કંઈ શ્રદ્ધા છે, મિથ્યા જે કંઈ માન્યતા છે, એ માન્યતા છૂટી જાય અને એને એમ થાય કે હું પોતે મારો આત્મા પોતે જ સુખરૂપ છે, મારા સુખને માટે મારે કોઈ બીજાની જરૂર નથી, બીજા કોઈનો આધારની જરૂર નથી. હું જો એના અંતરમાં દ્રઢ થઈ જાય શ્રી ગુરુના ઉપદેશથી તો પછી એ અંતરમાં માર્ગ શોધે, બીજે ક્યાંય શોધવું ન પડે. તો અહીંયા એમની સીધી વાત કરી કે કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજ વાસ. મોક્ષ ભાવ બીજું શું છે? પોતાના સ્વરૂપમાં વાસ કરવો. તો અજ્ઞાન ભાવ ટળે અને જ્ઞાન થાય. તો જ્ઞાન થાય એટલે પોતે જાણે કે સુખ સ્વરૂપ તો હું જ છું, બીજા કોઈ હું કરી શકું, બીજા મને સુખી ન કરે, બીજા મને દુઃખી ન કરે, બીજાને હું સુખી ન કરું, બીજાને હું દુઃખી કરી ન શકું. આ નિર્ણય જેના અંતરમાં થઈ જાય તો પછી પોતે અંતરમાં જાય, કેમ કે બાકીનું બધું તો એને તુચ્છ લાગે કે આ તો વાત ખોટી. અત્યાર સુધી જે કઈ મેં કર્યું હતું, જે કઈ સુખી થવાના પ્રયત્ન કર્યા હતા, એ તો બધા દુઃખી થવાના પ્રયત્ન હતા. આવું એના અંતરની અંદર લાગે તો જરૂર એ પોતે બહારથી છૂટે અને અંતરમાં જાય. એટલે કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મ નિગ્રંથ થાય નિવૃત્તિ જે હતી. તો નિવૃત્તિ કેવી? અજ્ઞાન નિવૃત્તિ કેનાથી થાય? જ્ઞાનથી નિવૃત્તિ થાય. અજ્ઞાનની નિવૃત્તિ કરવી હોય તો કેવી રીતે નિવૃત્તિ થાય? કે અજ્ઞાન ટાળે એટલે કે જ્ઞાન કરે તો અજ્ઞાન ટળે. એટલે અજ્ઞાન ટાળો કે જ્ઞાન કરો, બે વાત એક જ છે. જયારે અજ્ઞાન ટળે ત્યારે જ્ઞાન, એટલે કે જ્યાં યથાર્થ જ્ઞાન થાય, સદગુરુ નિષ્ઠાએ યથાર્થ જ્ઞાન એને થાય. પ્રથમ તો શ્રદ્ધા કરે કે વાત આમ છે એવી બુદ્ધિપૂર્વક પેલા નિર્ણય કરે અને એ નિર્ણય જેમ જેમ પાકો થતો જાય તેમ તેમ એ પરથી પાછો પડતો જાય અને સંસારની અંદરથી એની પ્રીતિ ઓછી થતી જાય, એનો વૈરાગ વધતો જાય દિવસે દિવસે અને પછી અંતર્મુખ થાય. જ્યાં સુધી તીવ્ર વૈરાગ ન હોય, તીવ્ર ઉદાસીનતા સંસાર પ્રત્યે ન હોય અને જ્યાં સુધી એના કષાયો પાતળા ન પડ્યા હોય, ક્ષીણ ન થયા હોય, પ્રમાણની અંદર ઓછા ન થયા હોય, ત્યાં સુધી તો એનો ઉપયોગ અંતર્મુખ થાય નહીં, એ અંતરમાં જઈ શકે જ નહીં. એટલે કે જ્યાં સુધી ઇન્દ્રિયના ભોગો એને તુચ્છ ન લાગે અને એમાં કઈ ભોગવવા જેવું સુખ જેવું છે જ નહીં એવો એને નિર્ણય ન થાય ત્યાં સુધી એ કદી અંતર્મુખ જાય જ નહીં. કેવી રીતે અંતર્મુખ જવાનું છે? ન જાય તો જેને ઇન્દ્રિયનો નિરોધ કરેલો છે, ઇન્દ્રિયના નિરોધ દ્વારા જે વૈરાગ્યવાન થયો છે, આખા જગતની અંદર થી ઉદાસ થઈ ગયો છે, એને નક્કી કરી નાખ્યું કે હવે આ જગતમાંથી તો મને ત્રણ કાળમાં સુખ મળે એમ નથી, એવું જેને દ્રઢ નિર્ણય કરી નાખ્યો છે. જો તમે એવો નિર્ણય કરી નાખ્યો હોય કે મારા બાજુના રૂમની અંદર સાપ છે તો તમે જરૂર રૂમની અંદર જવાના નથી, કેમ કે જશો તો તમારે એને સાથે કઈ ને કઈ સંબંધ થાય ને તમને કરડશે, એવી તમને નક્કી જ્ઞાન થઈ ગયું છે. ને એમ જેના અંતરની અંદર એમ નક્કી થઈ ગયું છે કે આ સંસાર તો વિશ્વમય જ છે, દુઃખમય જ છે, એકાંત દુઃખરૂપ જ છે, એવો જેના અંતરની અંદર પાકો નિર્ણય થયો છે, એ જરૂર પાછો વળશે અને જરૂર એની ઉપર પ્રીતિ નહીં કરે. દૂધપાક બનાવ્યો હોય અને કોઈ તમને આવીને કહે કે ભાઈ તું દૂધપાક તો ખાજે, પણ દૂધપાકમાં ઝેર ભેળવેલું છે, આ માણસો એ ઝેર ભેળું, બસ આટલા જ્ઞાનની જરૂર છે. તમને ખબર પડી કે દૂધપાકમાં ઝેર ઉપર તમે દૂધપાક પીવાના જ નથી, એ નિર્ણય થઈ ગયો કે હું મારે હું દૂધપાક જો દૂધપાક પીશ તો જરૂર મારું મૃત્યુ થશે, આવો નિર્ણય એને થઈ જાય. તો આ સંસાર એકાંત દુઃખરૂપ છે, એવો શ્રી ગુરુ દ્વારા શ્રી ગુરુ નિસરાય અને શ્રી ગુરુના બોધથી એને સંસાર અનંત દુઃખમય છે એ નિર્ણય થાય અને પોતાનું સ્વરૂપ અનંત સુખમય છે એવો નિર્ણય થાય તો જરૂર ધીરે ધીરે સંસારથી એ તો જેવો જીવ કોઈ જીવ તો તરત પલટી જાય. ગસ્સુકુમાર જેવા જીવ 16 વર્ષની ઉંમરે ભગવાનના સમસ્રોણમાં જાય, ત્યાં જ સમ્યક દર્શન, ત્યાં જ મુનિ અને તરત સ્મશાનની અંદર જાય છે અને ત્યાં કેવળ જ્ઞાન ઉત્પન્ન કરે છે. તો કેવળ જ્ઞાન ઉત્પન્ન કરવામાં જો 16 વર્ષના ગસ્સુકુમારને એટલી વાર ન લાગી તો કોઈ બીજા જીવો છે? ગસ્સુકુમાર આપણા જેવો જીવ હતો. તો જો યથાર્થ સમજે તો મોક્ષ બહુ મુશ્કેલ છે જ નહીં, મુશ્કેલ લાગે છે કારણ કે યથાર્થ પ્રયત્ન અંતરની અંતર જિજ્ઞાસા નથી, છૂટવાની ઈચ્છા નથી, એટલે એ મુશ્કેલ લાગે છે. અને મુશ્કેલ છે જ ક્યાં? પોતાનું સ્વરૂપ પોતાને પ્રાપ્ત કરવાનું છે, પોતાના સ્વરૂપમાં પોતાને રહેવાનું છે, એ સ્વરૂપ તો કોઈ બીજા પાસે લેવા જવાનું નથી, આત્મા કોઈ બીજા પાસે લેવા જવાનું નથી,
પોતે પોતાના પુરુષાર્થ દ્વારા ધ્યાનમાં આત્મા પ્રાપ્ત કરવાનો છે, ધ્યાનમાં એની અનુભૂતિ થાય છે, એ જ રીતે સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે.